તારીખ 15/2/92 વચનામ્રત ગઢડા મધ્ય 62 આત્મનિષ્ઠાનું
ભગવાન વગર કંઈક પણ બીજાનું મનન ચિંતન કર્યું હોય અથવા ભગવાનને ભગવાનના ભક્તનો અભાવ લીધો હોય કોઈ વસ્તુને લીધે, એટલે વસ્તુ વધારે પ્રિય થઈ પડી ને, એ બે વસ્તુ, એ પાપ. આપણે માટે પાપ પુણ્ય કાંઈ નથી. ભગવાન વગર બીજાનું મનન ચિંતન કરીએ, એક ભગવાન વગર બીજાનું મનન ચિંતન નહીં. અને એ વસ્તુ, કોઈ વસ્તુ, વ્યક્તિ, માન્યતા, ગ્રંથિ, એને લીધે ભગવાનને ગુણાતીત સ્વરૂપોનો અભાવ લઈએ, એ વસ્તુ વધારે પ્રિય થઈ પડી ને, એમ વધારે નિર્દોષ થઈ પડી તો અભાવ લઈએ ને, એટલે એ બે પાપ. એ પાપ આખા દિવસમાં થઈ ગયું હોય, બધા હાથે રહીએ કરીએ એટલે થઈ જાય. આપણામાં કોઈક રાગ હોય, આવરણ હોય, કોઈ વૃત્તિ હોય, અને વૃત્તિને તોડે, માનની, સ્વાદની, સ્નેહની, લોભની, કામની, તો થઈ જાય. એ પાપ ભરે કે ના ભરે એમ, અને એ પાપ મારવાનો ઉપાય આપણે રોજ સવારના પહોરમાં સંઘ ધ્યાન કરીએ છીએ, જો ખબર હોય તો બધાને. સવારના પહોરમાં પૂજા કરીને સંઘ ધ્યાન કરીએ છીએ, સંઘ ધ્યાન. તે વખતે લય થઈ જઈને, ભગવાનમાં લય થઈ જઈને, ભગવાન વગર બીજો કોઈ સંકલ્પ તે વખતે ના જઈએ. અડધો કલાક એવી રીતે એકાકાર થઈ, એક ભગવાન અને હું બે જ બસ, અને એવી રીતે જો સ્તુતિ કરીએ તો આખા દિવસના પાપ મરી ગયા. જોયું ને? અચ્છા, એ સંઘ ધ્યાન વખતે જે સાંભળી આવ્યું એ પાપ બીજું આવે. ગઈકાલે તમે જે કંઈક કર્યું એ અતિશય તીવ્ર કરીને, લય થઈ જઈને કર્યું છે, લય થઈ જઈને. ખાલી ઇન્દ્રિયોએ કર્યું તો નહીં સાંભળે, કદાચ ઇન્દ્રિયો અંતકરણે કર્યું હોય તો એ ના સાંભળે, પણ લય થઈ જઈને કંઈક ચોંટી ગયું મનમાં તો આઈને ઊભું રહેશે. એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આખા દિવસમાં રહેવાનું જગતમાં, એમાં રહેવાનું તો એ સ્મૃતિ તો થાય, ના થાય? આપણો રાગયુક્ત હોય, કંઈક વસ્તુ થઈ તો સ્મૃતિ થઈ જાય, તો એ બરે કે ના બરે એમ મહારાજ ઉપાય બતાવી દીધો. એટલે સવારના પર આપણે સંઘ ધ્યાન કરીએ છીએ ને, ત્યારે ધ્યાન રાખો મધ્યના 62 પ્રમાણે, મહારાજનું વચન ઓથોરિટી કહેવાય. મારે ગઈકાલ સુધીના બધા મારા પાપ ભરી ગયા, મેં અત્યારે સવારના પરમાં સંઘ ધ્યાન મારા મહારાજ અને હું બે જ રહીને કર્યા, બસ. આપણને ખાતરી થાય, બીજાની સર્ટિફિકેટની જરૂર ના રાખવી, આપણે પોતાના સર્ટિફિકેટની. હા, પણ આવું મીન કરીને કરજો, આવું સમજપૂર્વક, ખરું ને? એવું અડધો કલાક આપણે ધ્યાન કરવાનું રૂટીનમાં, જેમ સહજ નહીં કે આરતી ઉતારવાની, એટલે તો એવું નહીં, જે કરીએ તે આપણે સમજપૂર્વક 100% માર્ક લેવા કરવું છે. જોયું ને? કદાચ આપણું તંત્ર ડિસ્ટર્બ બધું હોય, મગજ કે અત્યારે હવે એકાગ્રતા થઈ શકે એવી નથી, જો તો ના કરીએ, કંઈ વાંધો નહીં. આપણા ગુરુને કહી દઈએ કે મારું અત્યારે તંત્ર બરાબર ઠેકાણે નથી, ભાઈ નહીં નહીં થઈ શકે. અચ્છા, જા આકાશીમાં જઈને 100 દોરી કૂદી આવો, આમ એટલે નીકળી જશે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરીએ તો નીકળી જાય. જોઈએ ને, ફ્રેશ એરમાં દોરી કૂદી આવીએ તો, ફ્રેશ એરમાં દોડી આવીએ તો થાય કે નીકળી જાય કે ના નીકળી જાય? એ ગુરુ જેમ આજ્ઞા આપે કરી લેવું. સમજ પડી બધાને? મગજમાં ઉતર્યું? હા. સવારે સંઘ ધ્યાન કરીએ છીએ તે એમના અંતર નથી કરતા, આખા દિવસના ગઈકાલના પાપ મારવા માટે કરીએ છીએ. કારણ કે આપણે જાણે અજાણે થઈ જાય. હવે જાણી જોઈને તો પાપ એટલે ભગવાન વગરનું બીજું ચિંતવન એ પાપ છે ને. અરે હા, સવારના પર્વમાં જઈએ છોકરાઓના 40 છોકરા મહારાજ, આ બધા છોકરાઓને એકાંતિક બનાવજો, તમારું સ્વરૂપ ઓળખાવજો, એમ કરીને પછી એ કામ શરૂ કરવાનું. માસ્તરોએ ખરું ને, ટીચરો હોય એમણે. હા અરે
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
આપણે આપણે કોને કહીશ? 51 મારા છોકરા છે, એનું કલ્યાણ કરજો મહારાજ. આપણે બધાને 51 તો છે જ ને. અરે
સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા
કરી હોય એટલે પાપ વર્ગી ગયું હોય,
ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને
ઇન્દ્રિયો, અંતકરણ, જીવ લાય અવસ્થા બસ ને એવી જો થઈ જાય અડધો કલાક, બધું આગલા દિવસનું પાપ ભરી જાય. કેટલો સહેલો ઉપાય મહારાજે બતાવ્યો. એવા ચૈતન્ય સ્વરૂપો છે અત્યારે, ચૈતન્ય સ્વરૂપો. હા,
ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી, પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ઇન્દ્રિયો, અંતકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે.
બરાબર, આપણે રૂટિન છે, અહીંયા બેલ વાગ્યો એટલે ચાલો બધા ભગવાન દર્શુ બેસતા છું, એવું નહીં. પણ મારા આત્માના કલ્યાણ અર્થે ઇન્દ્રિય અંતકરણનું રૂપાંતર કરવા માટે આ કરું છું બસ. હા, ના હોય તો આપણે એકલા બેસીએ, જોયું ને, આપણે એકલા. હું મારું પીકે હતું ત્યારે હું એકલો જ બેસતો હતો ને, હવાના પણમાં એકલો બેસું બસ, મમ્મીને ના કહું તમે બેસો એવું નહીં. એટલે આપણે આવી રીતે ના બેસું. પછી આરડી કાકા આવ્યા બાના વચ્ચે રહેતા, એટલે હું ને બે હમા હમી પીકે પ્રભુ કૃપા મારી રૂમમાં જ. એટલે આપણા પોતાના માટે જ બેસવું છે બસ, એવું આપણે આપણે આપતા બેસવો ને, એમ દરેક જણે હવાના પર બેસી લેવું, પણ આવી રીતે કરવી. હા અરે,
અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ જ ઉત્તર છે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા.
બસ, ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં જોડી દેવા, જોયું ને. એમ ગ્રહસ્થ હોય એ આવી રીતે કરે, જે અમે કર્યું, કાકાએ, મેં, કાંતિકાકાએ, જોયું ને, એવા ઘણા કુટુંબો, આપણા વીરા કાકાએ એવી રીતે કર્યું. વીરા કાકા ખરા ને, વીરેન્દ્રભાઈ, હા, એણે બધું એવું જ કર્યું ને. આપણે જૈન દિલાવે એમ એક પછી એક પછી કેવું હાલ્યું. હા, આ બાસઠના પ્રમાણમાં અમે ગ્રહસ્થ પણ ત્યાગીના જેવું જ અમારી સ્તરો પરિસ્થિતિ થાય. અરે,
અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો.
ભગવાનની સેવામાં કામ ના આવે એનો ત્યાગ કરી દેવો.
એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થ આશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં.
મરે એટલે કે મરી જવાનો, દેહ ભાવ છૂટી જાય, દેહ ભાવ જઈને બ્રહ્મ ભાવ થઈ જાય, દેહ ભાવ ગયો એ મરી ગયા એમ. હા હરે.
ત્યારે ભગવાનના ધામમાં નારદ સંતકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે એનો એ જ ઉત્તર છે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હતા. જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા.
જીવના કલ્યાણ અર્થે ત્રણ અંગ દરેકમાં એક અંગ પ્રદાન હોય, બીજા બધા ગૌણ હોય, એવા એક પ્રધાન અંગ જે છે એવું સમજણ, પ્રીતિ ને વિશ્વાસ, ત્રણ અંગ. હરે.
એક તો અતિશય આત્મનિષ્ઠા.
એક અતિશય આત્મનિષ્ઠા બસ.
જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું.
હા, આત્મારૂપે થઈને ભગવાનનું ભજન કરવું.
અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું.
બીજું પ્રેમનું અંગ, આ સમજણનું અંગ, બ્રહ્મરૂપ રહીને પક્ષા પક્ષી કઈ નહીં, સમતામાં રાખી આ મારા પ્રભુને ગમશે એની ભક્તિરૂપ છે. વિચાર ઉઠે, વિચાર ઉઠે, હા ભક્તિરૂપ ના હોય તો નથી કરવું. એમ વિચારી વિચારીને જે કરતું હોય એ સમજણ નાંગ વાર કહેવાય. એવું જ ઘણા નાંગ એવા હશે, બુદ્ધિ પ્રધાન જ જીવન, એની બુદ્ધિમાં ઉતરે તો કે ભક્તિરૂપ છે. અને એણે જે સમજણ નાંગવાળા ધ્યાન રાખ્યું કરો, બીજા બધા ના કરતા હોય એનો અભાવ આવતો હશે, એ અભાવ નહીં લેવાનો. કોઈ પણ રીતે કોઈનો એ અભાવ નહીં લેવાનો. બસ જોયું ને, સમજણ નાંગવાળા એ વિચારને પામી ભક્તિરૂપ છે, હા કરો, ભક્તિરૂપ નથી નથી કરવો. પણ સંબંધવાળા ગમે તેવા હોય તો અભાવ નહીં લેવાનો. બસ સંબંધે સ્વરૂપ માનવાનું. મારે એવું હતું, એવું મારે કરવું પડ્યું. જોયું ને, સંબંધવાળા અભાવ એવા પ્રસંગો તો બુદ્ધિમાં તો ઉતરે ના હોય, કંઈ બુદ્ધિ હતી પણ નહીં લેવાનો. એટલે તો બે ત્રણ વર્ષમાં તો, ચાર વર્ષમાં તો એનો જાગ્રતતા રાખીને જો મંડી પડ્યા, જોગીનો સંબંધ છે બસ નહીં જોવાનો. અને જોગી મહારાજને ભક્તિરૂપ છે કરો, નથી નહીં કરવાનો. બસ દુનિયા આખી કહેતો એ ના કરો. બધા ભલે કે આ વાંચો ને તે વાંચો, જેને જે કેવું હોય કે. હા,
બીજું પતિવ્રતાનું અંગ.
બીજું પતિવ્રતાનું અંગ મનન ચિંતન થાય, ચિત્તમાં અખંડ મનન ચિંતન થાય, પ્રભુનું જ મનન ચિંતન કરવાનું, અખંડ પ્રભુના ભરેલું રાખશો તો જ બીજું નહીં પેસી જાય. નહીં તો રસ્તે જતા કૂતરું, ગધેડું, બલાડું બધું પેસી જશે. અને ધ્યાન કરવા બેઠા ત્યાં ભગવાને આવે ને કૂતરું આવે ને બલાડું આવે ને બધું આવે લપ. જોઈને એટલે અખંડ કહીએ છીએ કે જાપ યજ્ઞ ને ભજનથી કર્યા કરો, લટકો ને છટકો કર્યા કરો. બેન એવી રીતે કરતા અખંડ મૂર્તિ ધારીને, જોઈને મૂર્તિમાં ચઢ ઉતર કર્યા કરે, મૂર્તિ ધાર્યા કરે. બેનનું પ્રેમનો અંગ છે ને, સમજણનો અંગ વાળો વિક્ષેપમાં જાય નહીં. હા હા, જેને સમજણનો અંગ છે વિક્ષેપમાં ના જાય, અભાવ લે. પ્રીતિના અંગવાળાએ પણ વિક્ષેપમાં જઈ શકાય. જોયું ને એમ, એટલે અક્ષરધામમાં જાય તો જ પછી બધું ખલાસ.
પતિભાવે ભગવાનનું ભજન કરવું.
હા, પતિભાવે ભજન.
અને ત્રીજું દાસપણાનું અંગ.
ત્રીજું દાસપણાનું, સેવાનું અંગ. મહાત્મ્યુક્ત તો સેવા કર્યા જ કરવાની. મારા જીવના કલ્યાણ અર્થે બધા ભગવાનના સ્વરૂપો છે, ભગવાન રાખેલા ભગવાનના સ્વરૂપો માનીને મધ્યના ત્યાસે પ્રમાણે ઓહો ભાવે સેવા કરવાની, દોષ નહીં જોવાના. અરે
જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ. અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ
મારે જો પ્રીતિ એ છે, જોગી તરફની આ વફાદારી એ છે, બુદ્ધિ એ છે કે બધા જોગીના સ્વરૂપ માનવાના. પ્રીતિ એટલે પ્રીતિના દોષ દેખાય નહીં. અને સેવા ત્રણે અંગ રાખ્યા છે.
અને હવે એ ત્રણ અંગવાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ ઇન્દ્રિયો અંતકરણ ત્રણ ગુણ પંચ વિષય એ આદિ જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યે વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે, અતિશય સ્થિર થઈને રહે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે.
આવે છે કાશી સુધી લાંબી. એટલે રશિયામાં શું થાય છે ને અમેરિકામાં શું થાય છે ને પેણે શું થયું છે ને આ બધી માથાકૂટો કરતા હોય લોકો જોજો. હા રસ્તામાં એ બધું આપણે નહીં લેવા નહીં દેવા. બું શું આમ કર્યું કે તું શું આમ કર્યું, કર તારે જે કરવું એ કંઈ લેવા કે દેવા છે કંઈ. હા આખા દુનિયામાં ફરી વાર એના કરતા હિન્દુસ્તાનમાં આવે.
પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે.
પછી દેહમાં આવી.
અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલોકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલોક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને
બધાને પ્રગતિ કરતા ચૈતન્ય મનાય સંબંધે સ્વરૂપ. આ સંબંધ છે ને સ્વરૂપ, બસ એવું મનાય ને દોષ બોષ દેખાય નહીં ત્યારે આત્માને લગતી વૃત્તિ થઈ ગઈ. જોયું ને આપણે અત્યારે એ લઈ માંડ્યા છીએ કે સંબંધવાળા છે, દોષ જોવાના જ નહીં. બસ થાય તો સેવા કરી લો બસ. અરે
ને પછી ઇન્દ્રિયોની ને અંતકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. અને પતિવ્રતાનું જે અંગ છે
ગમે તેવો પ્રસંગ બને તોય સમતા રહે, પક્ષા પક્ષી ના રહે અને સમતા રહી એ નિરવ અવસ્થા બ્રાહ્મી સ્થિતિ. અને ભગવાનને પૂછે પ્રભુ સ્મિતથી આવકારી પ્રભુને પૂછે પ્રભુ તારી શી સેવા કરવાની છે, હવે કરવાની હોય તો કે મેં તો બેઠા જ છે. જોયું ને એમ અખંડ લીલા જોતા થઈએ અને સેવા કરવાની આવતો કરી નાખીએ.
અને પતિવ્રતાનું જે અંગ છે
બેન તારા સિનેમા જોતા છે ને પણ હિચકે બેઠા બેઠા આખો નાટક ને સિનેમા જોતા છે બધાના વિડીયો વિડીયો ને શું કહેવાય એને વિડીયો.
અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા.
હવે માલ બનાતો અટકી ગયો, જોયું ને, ડ્યુટી હોય તે કરે પણ માલ બનાતો અટકી ગયો.
તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય.
હા, અમારા ઉપર ઉપર ઇન્દ્રિયોથી ભણાય, કારણ એક એકને બગડે બે તગડે તગે બસ ભણાય ને, ક્યારે બહારને પહોંચ થાય ને ભાગે જ તારતમ્યતા એ રહે, અખંડ રત્તિ પેલા ગુરુ તરફ રહે.
તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાની પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લે, તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેની એક ભગવાનને વિશેષ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ
નહીં, લય ના થવાય, રાજી ના, લય જોઈએ કરીએ પણ.
અને ત્રીજું, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે અને તેની જ
બધાય દાસ સ્વભાવ છે. દાસના આટલા લક્ષણ હોય, વાંચો ફરી.
અને ત્રીજું, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે,
ઈષ્ટદેવનું દર્શન ગમે
અને તેની જ વાર્તા સાંભળવી ગમે, એની
વાત સાંભળવી ગમે
ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે,
એનો સ્વભાવ એ ગમે, દર્શન ગમે છે, વાત ગમે છે, સ્વભાવ અરે આપણું હાચવે તારે ગમે પણ આપણું ના હાચવે તારે એ સ્વભાવ એવો એનો હોય અરે.
અને તેની જ પાસે રહેવું ગમે,
રહેવું ગમે આપણું ધ્યાન રાખે તો પણ રાખીને જો દજાડવાનો હોય તો એના કરતા ના.
એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું ને રાજીપા સારું રાત દિવસ એમ ઈચ્છા કરે જે મને મારા ઈષ્ટદેવ કંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું.
આ બધા જો ને અમદાવાદ રહે છે જ ને, ખરાબ નોકરી કરે, ધંધો કરે, જાય છે ને દિવસે, માસ્તરો જાય છે, આ જાય છે.
પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે પણ કોઈ રીતે અંતકરણમાં ખેદ પામે નહીં અને વાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી.
પ્રીતિ હોય તો અખંડ 24 કલાક એનું જ મનન, એનું ચિંતન, એનું દર્શન, બસ એના જ ગુણ ગયા કરે, જોયું ને, અતિશય.
જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી. એ તો
આપણે માટે દુઃખ આવે ને, કાળ કર્મ ને માયા નહીં, કાળ કર્મ ને માયાનો કાયદો ઉડ્યો, આંગળીથી જ અક્ષરધામની સમાધિનું સુખ આવવું જ જોઈએ.
તે દુઃખના કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી, એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે.
દુઃખને ભગવાનનો પ્રેરણા કરનારો ભગવાન છે, જોયું ને, પોતાના ભક્તની ધીરજ જોવા માટે. અરે
અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને તે જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે, તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતી દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે.
જોગી મહારાજે આ સરસ કર્યું, જોઈએ ને, સદગુરુ એ પહેલા તૈયાર કરી દીધા અને એમની એમની સંબંધમાં જે જે આવ્યા એ પડી રહેવાનું, બસ એમનામાં દાસાનો દાસ થઈને જીવવાનો, તો એના જીવીને જેવી સ્થિતિ થઈ જાય, સદગુરુ એ જીવીને જેવી સ્થિતિ થઈ જાય, જોઈએ ને. હા,
તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય,
ગમે તેવો પામર અને પતિત હોય ને, તોય પણ એ એકાંતિક મુક્તરાજ બની જાય.
આ સંસારને વિશે ભગવાનને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે, એવો ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું,
નિર્દોષ બુદ્ધિ પ્રાપ્ત થઈ આપણને બધાને એવી થઈ છે તો એ બેઠા છે, નિધડક રહેવું, ધડકન વગર, ગભરાટ વગર. ધડકન એટલે ગભરાટ વગર, નિધડક રહેવું, બસ. કેવું નિધડક? કે મારું દર્શન કરશે એનું કલ્યાણ થશે, મારું જે ભાવે કરીને દર્શન થશે કરશે એનું કલ્યાણ થશે, જોયું ને, એવી અંદરની ભાવના રહે. ગોપીઓનું એવું દર્શન કર્યું ઋષિ પત્નીઓ તો એનું કલ્યાણ થઈ ગયું ને. દર્શન એટલે એની વાત હેતે કરીને મનાય, વાત મનાય, ઋષિ પત્નીઓ એ માની કે આ કૃષ્ણ ભગવાન છે, માની ગઈ તો કલ્યાણ થઈ ગયું.
જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું, અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે, અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે, ને એમને શરીરે મંદવાળ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય.
એમને ક્ષય થયો તો મુક્તાનંદ સ્વામીને ક્ષય થયેલો, અને એકને ભગવાન માન્યા રામાનંદ સ્વામીને, પછી ઉપર ઉપરથી કે પણ અંદરથી સારું મનાવવું બહુ મુશ્કેલ પડે. એક વખત જ્યારે ભગવાનને મનાઈ ગયા એમાં પૂરું જ કરી નાખવાનું, કારણ પછીથી બીજો ભગવાન નહીં હોય એમ નહીં, ગુણાતી સ્વરૂપો તો હશે જ પણ એમાં એવું એવું આત્મીયતા થશે જ નહીં, એમ જોયું ને, કારણ એમની રીત તદ્દન જુદી જશે. એટલે મોટા મોટી વસ્તુ આ છે.
એમ જાણીને આ વાર્તા કરી છે,
પેલા જેડા જેવા પર્વત બી હતા એને થઈ ગયો, અને મુક્તાનંદ સ્વામીને ગર્ભમાં જ રહ્યા જ કરે રામાનંદ સ્વામીના અને મહારાજમાં. અરે
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે જે મારા સારું જ આ વાર્તા કરી છે, ઇતિ વચનામૃતમ.
એ રીતે ગઢડા મધ્ય 62મું પૂરું થયું. સજાન સ્વામી મહારાજની એકાદશીનો પણ આહુતિ.